અને કહ્યું છે તમે મારું તમારું મોઢું ન દેખાડો. દૂતો કે મેં જોવાય નથી માંગતા. આવા મેં ઉપડ્યા બોલતા આકાશ માર્ગે ઉડતા. ભગવાન રાઘવને શરણે આવ્યા છે કૃપાનાથ, અમને તમારે શરણે લો. ભગવાન રાઘવે દૂતોને શરણે લીધા છે. આ બાજુ સાગરના તટ ઉપર પ્રભુએ ત્રણ ત્રણ દાડા સુધી સાગરને પ્રાર્થના કરી છે, પરંતુ તેમ છતાંય સાગરે જ્યારે મચક ના આપી, સાગર જ્યારે પ્રભુને દર્શન ન દીધા, આન કૈલાસપતિ કે ભવાની, પ્રભુ રાઘવના લોચન લાલ થયા છે. ક્રોધાયમાન બનેલા પ્રભુએ લખન ને કહ્યું, લખન
શમઈ નઈ બાઈ નઈ સૈરા સૈરે આન સોચો બારે દેવી શીખઈ કુસાન શમઈ નઈ બાઈ સૈરા સૈરે
હે લક્ષ્મણ
સો સો બારે દેવી શીખઈ કુસાન લશઈ મઈ બાઈ નઈ સૈરાય સૈરે આયનુ સોચો બારે દેવી શીખઈ કુસાનુ લશઈ મઈ બાઈ સૈરાસને આયનુ સોચો બારે દેવી શીખઈ કુસાનુ શઠઈ સૈના બિનય લઈ સૈન પ્રીતિ શઠ સૈન વિનય કુટિલ સન પ્રીતિ શઠ સૈન વિનય કુટિલ સૈન પ્રીતિ શઠ સન વિનય કુટિલ સન પ્રીતિ સહજ કૃપા નહિ સૈન સુંદર સહજ કૃપન સૈન સુંદર સહજ કૃપન સૈન સુંદર સહજ કૃપન સૈન સુંદર
પ્રભુ રાઘવના લોચન લાલ થયા, ઓર ધ્રુજારી લેવા લાગ્યો, બ્રકુટી ફરક ફરક ફરકવા લાગી. પ્રભુ રાઘવના મો અડામાંથી શબ્દ નીકળ્યા, લક્ષ્મણ મારું ધનુષ ને બાણ લાવો. એક જ બાણ થી આખા સાગર ને સૂકવી નાખી. લખન ના હૃદયમાં આનંદ થયો. હા પ્રભુ, આજ કહેતો તમે આ ખોટા ત્રણ નાડા બગાડ્યા, આની વળી પ્રાર્થના હતા. લખને ધનુષ ને બાણ પ્રભુને અર્પણ કર્યું છે. પ્રભુ રાઘવ ના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે. છઠ ને જિંદગીમાં વિનય ન હોય, કુટિલ ના જીવન ની અંદર કદી પ્રીતિ ન હોય, કંજુસ ની પાસે કદી નીતિ ન હોય, વિષય શક્તિ ને આગળ જ્ઞાન ની વાતો ન હોય, આ સાગર પણ મો સેવક છે, એની સાથે પ્રાર્થના ન હોય. બોલતા પ્રભુએ ભાથામાંથી બાણ કાઢ્યું, ધનુષ પર ટેક્યું, અગ્નિ બાણ ની આરાધના કરી, અને પ્રભુ જ્યાં ધનુષ ની રસી ને કાન સુધી ખેંચી છોડવાની તૈયારી કરી, દોડતો દોડતો સાગર હાજર થયો. કૃપાના પાહે માં પાહે માં માલી માફ કરો માફ કરો. બ્રાહ્મણના વેશમાં સાગર હાજર થયો છે. માલિક તમારો દાસ છું, કૃપા કરો મારા પર પ્રહાર ન કરો. ભગવાન રાઘવે કહ્યું છે, કુટિલ ત્રણ ત્રણ દાડાથી તને પ્રાર્થના કરતો હતો, પલાતો કા આપ દેવ બાતો સે નહીં સમજતે. માલિક મારી ભૂલ છે, મને બચાવી લો. તો પછી અબાણનું શું કરું? માલિક મારે સામે કાંઠે અનેક રાક્ષસો રહે છે, એના પર બાણ છોડો, એનો વિનાશ કરી મને સુખ્યો કરો. મારવા તૈયાર થયેલા પ્રભુ રાઘવની પાસે પણ સાગરે જયારે દાસ બની વિનંતી કરવા લાગ્યો, પ્રભુએ માફી આપી. બાણ છોડી રાક્ષસો ની નાશ કર્યો છે. સાગર બતાવ, મારે લંકા કેમ જવું? સાગરે કહ્યું છે, કૃપાનાથ, આપના સૈન્યની અંદર નલ અને નીલ નામના બે વાંદરો છે. એમને ઉવાર છે, એના હાથમાંથી પથ્થર પ્રસાર થયા પછી પાણીમાં જો નાખવામાં આવે ને તો એ ફૂલની માફક તરશે. એનો આધાર લઈને કૃપાનાથ સાગર ઉપર સેતુ બાંધો, સાગરનું ઉલ્લંઘન કરી અને આપ લંકા પધારો. આમ કહી વારંવાર પ્રભુને વંદના કરી સાગરે વિદાય લીધી છે. આન ભગવાન રાઘવે આજ્ઞા કરી, તમામ વાંદર દળ તૈયાર, સાગર ઉપર સેતુ બાંધવો છે. વાંદર દળ સાગર ઉપર સેતુ બાંધવા માટે તૈયાર થયો છે. કૈલાસપતિ કે ભવાની આ જગ્યાએ સુંદરકાંડ પૂર્ણ થાય. હવે લંકા કાંડ ની અંદર પ્રવેશ. વાંદર દળ ને આજ્ઞા થતાની સાથે અંગદ હનુમાન, જબરજસ્ત શક્તિ ધરાવનારા વાંદર દળો, આખા આખા પહાડો ઉંચકી ઉંચકીને સાગરમાં મળ્યા પધરાવા. નલ અને નીલ ખાલી સ્પર્શ કરે છે, આખે આખા પહાડો સાગર ઉપર તરવા લાગ્યા. જોત જોતાની અંદર તો સાગર ઉપર પ્રભુ સેતુ બાંધ્યો છે. 18 પદ્મ વાંદર દળને સાથે લઈ અને પ્રભુ સાગરનું ઉલ્લંઘન કરી અને લંકાની અંદર પ્રભુએ પ્રવેશ કર્યો છે. લંકાની અંદર પ્રવેશ કરતાની સાથે વાંદર દળ રીસો તમામ, જે કોઈ અસુરો મળે, રાક્ષસો મળે, એને ફાડી નાખવા લાગ્યા છે, મોતને ઘાટ ઉતારવા લાગ્યા છે. જે કાંઈ ફળ ફૂલ દેખાય બધું જમવા લાગ્યા છે. અહંકાર મચાવી દીધો. રાઘવે સમુદ્ર તટ ઉપર રામેશ્વરની સ્થાપના કરી, રામેશ્વરનો મહિમા કહી લંકાની અંદર પ્રવેશ કર્યો. આ બાજુ લંકેશ્વરી રાવણને સમાચાર મળી ગયા. રામે સાગર ઉપર સેતુ બાંધ્યો. થોડી વાર તો રાવણ જાણે મૂર્છાખાન ધરતી પર ઢળી પડ્યો. રાવણ વિચારના તરંગમાં ઊંડો ઉતરી ગયો કે ખરેખર સાગર ઉપર સેતુ બંધાય? આ વારી વારીથી એના ઉપર શું સેતુ બંધાણો? હકીકત છે, અશક્ય બની શકે? વિવિધ પ્રકારના રાવણોને સંકલ્પ થવા લાગ્યા છે. અને પ્રભુ રાઘવ લંકા આવી ચુક્યા છે ખ્યાલ આવતા વળી મંદોદરી રાવણની પાસે ગયા છે. પતિદેવ કાંઈક માનો, મારું કાંઈક માનો, જેમણે સાગર ઉપર સેતુ બાંધ્યો, જેણે શિવ ધનુષને તોડ્યું, જેણે ખરદૂષણ જેવાને, ત્રિશરા જેવાને પણ 14,000 સૈન્યોની સાથે એક બાણથી મોતને ઘાટ ઉતાર્યા, એની સામે વેર ન કરો, મારું માનો. તમારી દાસી છું, તમને વિનંતી કરું, કઈક માનો. રાવણ એકનો બે થવા તૈયાર નથી. સભાની અંદર ગયો છે, મંત્રીઓને બોલાવ્યા છે. મંત્રીઓ, આપ શું કહો છો? ઉદ્ધત મંત્રીએ કહ્યું છે, માલિક, પૂછવાનું શું? અરે રામ લખન અને વાંદર દળ અહીંયા આવ્યો, મને બહુ આનંદ થયો. કે દાડાને મારા હાથમાં ખજવાળ આવે છે, બતાવી દઈશું બધાય. ઉદ્ધત મંત્રનો જવાબ સાંભળતાની સાથે રાવણનો પુત્ર પ્રહસ્ત ઉભા થઈને કહ્યું છે, પિતાજી, આ તમામ મંત્રીઓ મૂરખ છે, આનું તમે નહીં માનો. પિતાજી, મારી વાત સાંભળો, હું તમને સત્ય કહું છું. આઈકેની તાકાત નથી કે પ્રભુ રાઘવ લખન કે વાંદર દળની સામે ટક્કર ઝીલી શકે. મારું માનો, માં જાનકીને પાછા અર્પણ કરી એને શરણે થઈ જાઓ. લંકાને બચાવી લો પિતાજી, અમને બચાવી લો, લંકાનો વિનાશ સર્જાશે. રહસ્તના શબ્દ સાંભળતા રાવણની આંખ લાલ થઈ, મૂરાખ, મારી ઘેરે જન્મ ધારણ કરી રાવણનો પુત્ર બની આવા હલકા શબ્દ બોલે છે? નમાલા લબાડ જેવા શબ્દ તારા મોઢામાંથી નીકળી રહ્યા છે. પ્રહસ્તે કહ્યું છે, પિતાજી, તમારી સામર્થ્ય હું જાણું છું, પ્રભુ રાઘવની સામર્થ્ય પણ જાણું છું, માટે મહેરબાની કરો. પણ રાવણ કોઈ વાત માનવા માટે તૈયાર થયો નથી. પ્રહસ્ત નું ભયંકર અપમાન કર્યું છે. પ્રહસ્ત સભામાંથી જતો જતો કહેવા લાગ્યો છે, મોત જ્યારે નિકટમાં આવી જાય ત્યારે વૈદ્યનું ઔષધ એ દર્દીને પછી શેઠ થતું નથી, એને કામ લાગતું નથી. હવે લંકેશ્વરી રાવણ આખી લંકાનો વિનાશ નક્કી થઈ ગયો છે. હવે આને કોઈની વાત નહીં મનાય. બોલતા પ્રહસ્ત ઉદાસ બની સભા છોડીને ચાલ્યો ગયો છે. અને રાવણ ગાયનના અખાડામાં પહોંચ્યો છે, મંદોદરીની સાથે બેઠો છે. જોરદાર ગાયન ચાલી રહ્યા છે. આ બાજુ પ્રભુ પોતાની છાવણીમાં સુગ્રીવના ખોળામાં માથું નાખીને સૂતા છે. ઓચિંતા જોરદાર અવાજ પ્રભુને કાને જ્યારે અથડાયો, પ્રભુ રાઘવના મોઢામાંથી શબ્દ નીકળ્યા, વિભીષણ લાગે છે કે આ બાજુ ઘટાઘોરું વાદળો ચડ્યા હોય, વીજળીના ચમકારાઓ થાય છે, મેઘ ગર્જનાઓ કરી રહ્યો છે, લખે ને બારી અહીંયા ના આવે. વિભીષણે હાથ જોડ્યા છે, કૃપાનાથ આ મેઘની ગર્જનાઓ નથી, આ વીજળી ચમકતી નથી, કૃપાનાથ આ વાદળાઓ બંધાયા નથી, સાંભળો. રાવણના અખાડાઓનું બધું આ દ્રશ્ય છે. રાવણને માથે રહેલ મેઘાડંબર એ જાણે વાદળાને સમાન શોભી રહ્યું છે. મંદોદરીના કાનની અંદર રહેલ કુંડળની અંદર જે રત્નો જડ્યા છે, એ કાન હલતા કુંડળો જ્યારે હલે છે ત્યારે વીજળીના ચમકારા જેવા દેખાય છે. અને ત્યાં જે નાચગાન ચાલી રહ્યું છે, વાજિંત્રો જે વાજી રહ્યા છે, એ મેઘ ગર્જના કરતો હોય આવો એનો નાદ આવે છે. અને વિભીષણના શબ્દને સાંભળતાની સાથે અહંકારી રાવણનો અહંકાર ઉતારવા માટે ભગવાન રાઘવે હાથમાં બાણ લીધું છે. પ્રભુ મુસ્કાન સમુજ અભિમાના ચાપ ચડાઈ બાણ સંધાના, માથામાંથી બાણ કાઢી ધનુષ ઉપર ચડાવી નિશાન તાકીને પ્રભુએ બાણ છોડ્યું. અને છૂટતાની સાથે મેઘાડંબરને તોડ્યું છે, મંદોદરીના કુંડળોને તોડ્યા, રાવણના માથા પરેલા મુગટો નીચે ગબડી પડ્યા છે. ભયંકર અવાજ થયો, આ બધાયને તોડીને પાછું બાણ પાછો આવી ભાથામાં ફિટ થયું. કોઈને ખબર ન પડી આ શું થયું. રાવણના મુગટો જ્યારે ગબડ્યા, બધા ભયભીત જ્યારે બન્યા, રાવણ આ ટાશ્ય કરવા લાગ્યો છે, ચિંતા શા માટે કરો છો. મંદોદરી ઈશારો કર્યો, કૃપાનાથ મુગટ પડવા એ મોતની નિશાની છે. અહંકારી રાવણ બોલ્યો છે, અરે જેણે અનેક વાર શિવજીને માથા ચડાવ્યા છે ત્યારે સામર્થ્ય મળી છે, માથા ચડાવવા એ જો શુકન હોય તો મુગટ પડવા તો શુકન જ હોય ને, જોરદાર શુકન થઈ રહ્યા છે. મંદોદરીના હૃદયમાં થયું છે અને રોમે રોમની અંદર રોગ વ્યાપી ગયો છે. હવે આ કેસ સુધરે એવું લાગતું નથી. કૈલાસપતિ કે ભવાની, આ બાજુ પ્રભુ રાઘવે જાંબવા નાદિકને બોલાવ્યા છે અને કહ્યું છે, શું કરશું આપણે, યુદ્ધ કરશું કે સમાધાન કરશું. જાંબવાન બહુ ગુણિયલ છે, એણે પ્રભુ રાઘવને વિનંતી કરી, કૃપાનાથ એક ચાંસ રાવણને આપો, એક વાર સમાધાન માટે ગોષ્ઠી કરવા માટે મહાન બુદ્ધિમાન અંગદને મોકલો, હજી રાવણ જો માની જાય ને તો વિનાશ અટકી જાય. ભગવાન રાઘવે કહ્યું છે, મને પણ એમ જ લાગે છે કે એક ચાંસ રાવણને આપીએ. અંગદને પોતાની પાસે બોલાવીને પ્રભુ રાઘવે કહ્યું છે, અંગદ તમે લંકા જાઓ, રાવણને સમજાવવા માટે પ્રયાસ કરો, મારી તમને આજ્ઞા છે, એવી ગોષ્ઠી કરજો જેથી કરીને આપણું કામ સરે અને દુશ્મનનું રૂડું થાય, મારી તમને આજ્ઞા છે. ભલે કૃપાનાથ. વારંવાર પ્રભુ રાઘવને વંદના કરી અંગદ લંકાની અંદર પ્રવેશ કર્યો છે. લંકાની અંદર પ્રવેશ કરતા અંગદના મનમાં એમ થયું, આહા, ભગવાનના મૂર્ખને કેટલું આપ્યું છે. સોનાના મહેલો, સોનાના મિનારાઓ, સોનાના જરૂખાઓ, તેટલી સમૃદ્ધિ આ પાપીને આપી છે. આ પાપી વાતને સમજી ન શક્યો. અંગદ જ્યારે મહેલમાં જતા હોય રસ્તામાં રાવણનો દીકરો કેટલાય રાક્ષસોની સાથે રમત રમતો હોય, અંગદને આવતા જોતાની સાથે સામે દોડ્યો છે, અંગદની સાથે લડવા લાગ્યો છે. અંગદ સામે લડવા માટે તૈયાર થયા અને અંગદને મારવા માટે લાત જ્યારે ઉગામી, અંગદે એને બોથાલાથી પકડ્યો છે, ગોળ ગોળ ફેરીને જોરથી પૃથ્વી પર પછાડ્યો અને પછાડતાની સાથે રાવણના દીકરાનું પ્રાણ પંચ ડૂબી ગયું. અને રાવણનો દીકરો મરાતાની સાથે તમામ રાક્ષસો ભાગ્યા. ભાગ્યો પેલો લંકા દહન કરનારો ફરીવાર પહોંચી ગયો. આમથી તેમ રાક્ષસો ભાગવા લાગ્યા છે. અંગદ મહેલ બાજુ જઈ રહ્યા છે પણ સામેથી આવતા રાક્ષસો રસ્તાઓ આપવા માંડ્યા છે. અંગદજીના મનમાં થયું, બહુ સરસ કામ, બહુ સરસ કર્યું છે હનુમાનજીએ. હનુમાનજીના પ્રતાપથી જ આપણું કામ સરળ થઈ ગયું. આ વિચાર કરતો નિર્ભય થકા અંગદ આગળ વધ્યા છે. રાવણની સભાની અંદર અંગદે પ્રવેશ કર્યો છે. પરમિશન માંગી, પરમિશન જ્યારે મળી અંગદે અંદર પ્રવેશ કર્યો. અંગદ ઘડી બે ઘડી ઉભા રહ્યા પણ રાવણે કે કોઈએ પણ બેસવાનું ન કીધું કે બેસવાય. અંગદના મનમાં એમ થયું, હું નીચે બેસું એમાં મને જરાય ચિંતા નથી, હું તો ગમે ત્યાં બેસું, હું તો વાંદર છું. પણ અત્યારે વાંદર જ નથી, પ્રભુનો દૂત બનીને આવ્યો છું અને હું નીચે બેસું તો મારા પ્રભુ રાઘવનું અપમાન કહેવાય. અને અંગદે પૂછડું વધાર્યું, ગોળ ગોળ વધારતા 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 રાવણ જેટલા ઊંચા સિંહાસન ઉપર બેઠો એના કરતા પણ પૂછડાનો અદર કરી એના ઉપર સલાંગ મારીને અંગદ બેઠા છે. અંગદ જ્યારે રાવણની સામે બેઠા, રાવણે પ્રશ્ન કર્યો છે, ઓય વાંદર તું કોણ છો, શા માટે આગમન થયું છે? અંગદે કહ્યું છે, હું પ્રભુ રાઘવનો દૂત છું. અને સાંભળો રાવણ, તમારે મારા પિતાશ્રી બેને તો બહુ સારી મૈત્રી હતી અને તમે તો બહુ મહાન છો, અગત્યના વંશની અંદર એના પૌત્ર તમે થાઓ, તમે બહુ મહાન છો, તમે હજારોને હજારો દેવતાઓ ઉપર સામે વિજય પ્રાપ્ત કરી દિગંતમાં તમે જયકાર કર્યો છે, બધું તમે બહુ સારું કર્યું છે, એક થોડુંક ખોટું થયું, થોડી ભૂલ થઈ તમારી, માં જાનકીજીનું અપહરણ કર્યું ને બરાબર નથી, મારી વાત જો મનાય તો એક કામ કરો, હજુ મોડું નથી થયું, પ્રભુ રાઘવે મને એટલા માટે જ મોકલ્યો છે, આપ મોઢામાં ખાસલું લઈ ભગવાન રાઘવની માફી માંગો, માં જાનકી પાછા અર્પણ કરો, તમે બચી જશો. અને વિભીક્ષણના શબ્દ, અંગદના શબ્દ સાંભળતાની સાથે રાવણની આંખ લાલ થઈ, ઓય વાંદર તને ભાન છે, તું શું બોલે છે, તું મને ઓળખે છે, હું લંકેશ્વરી રાવણ છું અને ક્યારનો વાત કરે છે, મારા પિતાના મિત્ર થાવ છું, ભયાનાતે મિત્ર થાવ છું, તું કોનું સંતાન છો, હકીકત કહે. અંગદે કહ્યું છે, હું વાલી પુત્ર છું, તમે વાલીને ઓળખો છો, વાલીનો ક્યારે તમને ભેટો થયો છે? રાવણ સંકોચાયો અને તેમ છતાંય પણ અહંકાર રાવણ બોલ્યો, હા એક વાલી જેવો વાંદર હતો એવું સાંભળ્યું છે મેં. આમ અંગદના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મોરાખ સાંભળવાની ક્યાં વાત કરશો, છ મહિના તને બગલમાં હાચ્યો હતો, એ વાલીનો દીકરો છે. રાવણ ક્રોધે ભરાયો, ક્રોધાયમાન બનેલા રાવણે કહ્યું છે, અંગદ મારી સભાની અંદર આવીને તું બેફામ બનીને બોલી રહ્યો છે, બરાબર નથી. અંગદ તું વાલીનો પુત્ર, અરે વાલી કુલની અંદર ત્યાં જન્મી, તારા કુળ રૂપી વાંસને જાણે સળગાવવા માટે તું અગ્નિ સમાન જન્મો છો પૃથ્વી, અરે તારી માની કુખે તું જન્મો નહોતો સારો હતો, તું તો તારા કુલનું નિકંદન કરનારો છો. અંગાદ વાલી શું કરે છે, અંગદે કહ્યું છે, રાવણ મારે આના સમાચાર આપવાની જરૂર નથી, 10 દાડા પછી તું ત્યાં જ પહોંચી જઈશ, પછી તું જ પૂછી લેજે ને। ભગવાન રાઘવની સાથે વેર બાંધવાથી શું પરિણામ આવે છે, બધી જ્ઞાન ગોષ્ઠી તું ત્યાં કરી લેજે। અને રાવણ ક્યારનું તું બોલબોલ કરછો, હું રાવણ છું, રાવણ છું, કયો રાવણ તું? પાતાળની અંદર બલિ મહારાજાએ 6 મહિના સુધી તને બાંધી રાખ્યો, એ રાવણ તો નથી ને તું? શસ્ત્ર અર્જુનના હાથ થકી પરાજયને પામીને ભાગ્યો હતો, એ રાવણ તો તું નથી ને? તું કયો રાવણ છો? એક રાવણ વાલીની બગલમાં 6 માસ સુધી રહ્યો હતો, અને વાલીએ, હું જ્યારે નાનો હતો ને ત્યારે મારે ઘોડીએ બાંધ્યો હતો, એને ટપલી મારી મારી હું રમતો હતો, એ રાવણ તો તું નથી ને? અને અંગદના શબ્દો સાંભળતા રાવણ ક્રોધાયમાન બન્યો, ઓ વાંદર, બોલતા જરા વિચાર કર, તું શું બોલી રહ્યો છો? તું લંકેશ્વરી રાવણ ને ઓળખતો નથી? અરે લંકેશ્વરી રાવણ થી ત્રિલોકે આખી ધણ ધણ ધ્રુજે છે, મારું નામ સાંભળતા સાથે નાના બાળકો રડતા છાના રહી જાય છે। અરે 10 માથાઓ શંકર ને આગળ અર્પણ કરનારો રાવણ છો, અરે વરુણ ને હરાવનારો, ઇન્દ્ર ને હરાવનારો, વાયુદેવ ને હરાવનારો, 33 કરોડ દેવતાઓને દાસ બનાવનારો રાવણ છું। અંગદ, તું જો મને બરાબર ઓળખતો નથી લાગતો, હું તને જીવતો ન છોડત, પરંતુ તું દૂત બનીને આવ્યો છો, હું નીતિ અને ધર્મને બરાબર જાણું છું, એટલે તને જીવતો રહેવા દઉં છું। અંગદે મંદ હાસ્ય કર્યું, છે બરાબર વાત છે, તું ધર્મને બહુ સરસ જાણે છો, એટલે તો જેના રક્ષકમાં કોઈ નહોતું એવા માં જાનકી ને ઉપાડી ને લઈ આવ્યો, એ તારો ધર્મ છે। અને તું નીતિમાં કેટલો કુશળ છો, એ તો તારી સાથે કલાકથી સંવાદ કરું છું, એટલે બધું જાણું છું, તો દૂતની સાથે કેવો સંબંધ બાંધી શકે છે? અધમ, તારો અહંકાર એક બાજુ મૂકી તારું શ્રેય ને જો ઈચ્છે તો હોન તો રામને શરણે થા, એમાં તારું શ્રેય છે। આટલા શબ્દ સાંભળતા રાવણે કહ્યું છે, અંગદ, એક નારીના વિરહમાં શરીર જેનું સુકલકડી થઈ ગયું છે, શરીરમાં હાર્ટ અસ્થિ સિવાય કા બચવા પામ્યું નતું, એ રામને શરણે હું થાવ? અરે રામ અને વાંદરદળ રેછો અમાર તો, એ તો અમારો ખોરાક છે। બોલતા રાવણ જરા અહંકાર થી બોલવા લાગ્યો છે, અંગદ થી પ્રભુ રાઘવના હીણા શબ્દો જયારે સંભળાયા નહીં, અંગદના આખા શરીરમાં ક્રોધ વ્યાપ્યો, અંગદે બંને હાથની મુઠ્ઠીઓ વાળે જોરથી ધરતી પર પછાડી, અને ધરતી પર પછાડતાની સાથે આખી ધરતી ધ્રુજી ગઈ છે, આખી ધરતી ધ્રુજી। ત્યારે એલા તમામ સિપાહીઓ આદિ પોતપોતાના સ્થાનથી ગબડી પડ્યા, સ્વયં રાવણ પણ ગબડી પડ્યો, માથા પર એલા મટો જયારે ગબડી પડ્યા, અંગદે સ્લાંગ મારી, એમાંથી કેટલાક મુકડને ઉંચકીને સીધા ઘા કર્યા, પ્રભુ રાઘવ પાસે ગયા, થોડા બચેલા મુગટ અંગદે હાથમાં લઈને વળી મસ્તક પર મૂક્યા છે રાવણે। અંગદે કહ્યું છે, હજુ સમજી જા, અર રાવણ એ વખતે કહ્યું છે, અધમ, આ તને માર્યા વિના ના છો। અને આટલા શબ્દ સાંભળતાની સાથે અંગદના મોઢામાંથી અદભુત શબ્દો નીકળ્યા છે, રાવણ ક્યારની તે મોટી બડાઈની વાતો કરછો, પણ સાંભળી લે। બોલતા શ્લાંગ મારી નીચે ઉતર્યા, અને ધરતી પર પોતાના પગને સ્થિર કર્યા છે, જા રાવણ, હું પ્રતિજ્ઞાથી બદ્ધ બનું છું, આ મારા પગને જો તું ઉખેડી શકે તો અમે માં જાનકીને હારી ચૂક્યા છીએ, હું પ્રભુ રાઘવને મનાવીને પાછો અયોધ્યા જતો રહીશ। અને અંગદના શબ્દ સાંભળતાની સાથે રાવણે આજ્ઞા કરી છે, જાઓ સિપાયો, અને પગ ઉખડીને અને ધરતી પર ઢાળી દો। ઘણા બધા રાક્ષસો અંગદનો પગ ઊંચકવા માટે આવ્યા છે, બહુ બહુ પ્રયાસ કર્યો છે, પણ અંગદનો પગ કોઈ ઊંચકી શક્યો નથી, અને કોઈ નાથી અંગદનો પગ જ્યારે ઊંચકાયો નહીં, એ વખતે સ્વયં રાવણ નીચે આવ્યો છે, અને અંગદનો જે પગ પકડવા ગયો, અંગદે રાવણના માથા પર ટાપલી મારીને કહ્યું, મૂરખ, મારો પગ પકડવાથી તારું ભલું નહીં થાય, મારો પગ પકડવાને બદલે ભગવાન રાઘવનો પગ પકડ, તારો મોક્ષ થઈ જશે, પ્રભુ તને સ્વીકારી લેશે, બચી જઈશ. અને અંગદના શબ્દ સાંભળતા વળી ક્રોધાયમાન બની રાવણ પોતાના સ્થાને બેઠો છે. અંગદે કહ્યું છે, રાવણ હજુ છેલ્લી વાર કહું છું, ભગવાન રાઘવના દાસ થવું છે. રાવણના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, રામ યુદ્ધના મેદાનમાં આવશે ત્યારે હું કૌશલ્ય મારું જણાવીશ, એક જ બાણથી રામને હું ધરતી પર ડાળીશ. આટલા શબ્દો સાંભળતા અંતમાં ક્રોધાયમાન બનેલા અંગદના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે. કાન ખોલીને રાવણ તો સાંભળી લે, તારું મોત હવે નિશ્ચિત છે.
ભય તો ન ખેત ખેલાય ખેલાય,
તમારા દીકરાને માર્યો છે. રાવણ ઉદાસ બન્યો છે. ઉદાસ બની જયારે મહેલે ગયો, મંદોદરી સમજાવવા પ્રયાસ કરવા લાગ્યા છે. પતિદેવ હજુ માની જાઓ, હજુ માની જાઓ. પહેલી વાર જયારે હનુમંત આવ્યા ત્યારે એક પુત્રને માર્યો, અંગદે પણ બીજા દીકરાને માર્યો, તો એના માલિક પ્રભુ રાઘવ આવશે ત્યારે કેમ કરીને બચાવશે? માટે માનો માલિક, કાંઈક મારે વાતને સમજવા પ્રયાસ કરો. પણ રાવણ એકનો બે થયો નથી. આ બાજુ આકાશ માર્ગે ઉડ્ડયન કરતા અંગજી પ્રભુ રાઘવની પાસે આવ્યા છે. આખી હકીકત જે ઘટના ઘટી એ પ્રભુ રાઘવને આગળ રજૂ કરી છે. પ્રભુ રાઘવને ચારે બાજુ વિટળાયન વાંદરદળ ઉભું છે. એક બાજુ હનુમાનજી ઉભા છે, એક બાજુ લખન ઉભા છે, સુગ્રીવ ઉભા છે, જામવંત ઉભા છે, 18 પદ્મ વાંદરદળ ઉભું છે. જ્યારથી અંગદ સમાધાન માટે ગયા છે ત્યારથી જાણે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. જોજો કૃપાનાથ, વિધાતાને જાણે વિનવી રહ્યા છે, હે વિધાતા, સમાધાનનો બેજ ન ગોઠવાય. સમાધાનનો બેજ જો ગોઠવાશે તમારી મોજ મારી જશે. યુદ્ધના મંડાળ મંડાવાના છે અને અંગદના મોઢા થકી જયારે સમાચાર સાંભળ્યા, સમાધાનમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે, યુદ્ધ સિવાય બીજો વિકલ્પ નથી. આટલા શબ્દ સાંભળતાની સાથે વાંદરદળ કિકિયારી કરી છે, જય હો, જો ભગવાન રાઘવ કી જય હો, ભગવાન રામ કી જય હો. આખા વાતાવરણને ગુંજવી મેલું છે. ભગવાન રાઘવે આજ્ઞા કરી છે, વાંદરદળ ચાર વિભાગમાં વહેંચણી થાવ. આખા સૈન્ય પ્રભુએ ચાર વિભાગમાં વહેંચ્યું છે, ચારે એક એક દરવાજા કવર કરી લો અને 18 દળ बांदर आज लंका ने घेरो गाली लंका ने जाने मछली नाखवा माटे आगल वध्यो छे। जय नादो ना नारा थई रह्या छे। आखो ब्रह्मांड जाने गाजी रह्यो छे। भयंकर वांदर दळ लंका ने घेरो गाली चारे बाजू जारे खड़ू उभू रही गयू छे। नाद सांभळता नी साथे क्रोधायमान बनेला लंकेश्वरी रावण ए राक्षस ने आज्ञा करी, जाओ राक्षसो आ तमाम वानर दळ ऋषो ने तमे काचे ने काचा खाई जाओ। राक्षसो पण वीर योद्धाओ युद्ध ना मैदान में हाजर थया छे। भयंकर तमोल युद्ध एनो प्रारंभ थयो छे। वानर दळ आखे आखा पहाड़ो ऊंचकी ऊंचकी अने राक्षस ऊपर फेंकी रह्या छे। सवार थी सांज सुधी घमचाण युद्ध चाल्यो। સાંજ પડતા પડતા તો રાવણની અડધી સૈન્ય અડધા સૈન્ય વાંદર દળે ખતમ કરી નાખ્યો છે અને અડધું વાંદર દળ જ્યારે ખતમ થઈ ગયું, રાવણને સમાચાર મળ્યા, રાવણ થોડો ભયભીત બન્યો છે। વળી રાવણે રાજ કચેરીની અંદર જઈ મંત્રીને બોલાવ્યા છે, શું કરશું? ઉદ્ધત મંત્રીઓ એને એ સલાહ આપી છે, ચિંતા ન કરો, એ તો જ્યાં સુધી અમે યુદ્ધના મેદાનમાં નથી ગયા, મેઘનાથ ઇન્દ્રજીત યુદ્ધના મેદાનમાં નથી ગયો, હજુ તો કુંભકર્ણ અને આપ યુદ્ધના મેદાનમાં નથી ગયા, ત્યાં સુધી રમવા દો વાંદર દળને જેમ રમવું હોય। મંત્રીઓની સલાહ સાંભળી સભાની અંદર બેઠેલ વૃદ્ધ મંત્રી માલવંત, જે રાવણની માનો બાપ થતો હતો, એને ઉભા થઈને હાથ જોડ્યા છે। રાવણ મારી વાત માન, આ બધા ભેળા થઈને તને મરાવી નાખશે, તારી લંકાનો નાશ કરાવી નાખશે, માટે વાત મનાય તો માની લો, પ્રભુ રાઘવને શરણે થાવ, એને શરણે થવામાં જ તારી મહાનતા છે, એમાં તારું રક્ષણ થશે। માલવંત બહુ સરસ બોલ્યો છે, હે રાવણ,
જય બતે તું મહાશેતારી આને જબતે તું હાશીતા હરિ આને જબતે તું હાશીતા હરિ આને અસે ગુણ હોય નહીં જાહી ખાને
પ્રભુ થકી વિમુખ થયા પછી જિંદગીમાં કોઈ સુખ ન હોય, એને શરણે થઈ જા, હજી તું બચી જઈશ। આટલા શબ્દ સાંભળતા રાવણ ક્રોધાયમાન બન્યો છે। ક્રોધિત બનેલા રાવણે કહ્યું છે, ઓય માલવંત, તું બુઢો થયો છો, તારી મતિ ભમી ગઈ લાગે છે, મારી જેવા લંકેશ્વરી રાવણને ઉપદેશ દેવા માટે તું હાજર થયો? કોણે તારી પાસે ઉપદેશ માંગ્યો છે? મારી સભામાંથી ચાલતો થા। માલવંતને એમ લાગ્યો છે કે આનું મોત આને આંબી ગયું છે, હવે આને આનો કાળ બોલાવી રહ્યો છે। માલવંતે ઉભા થતા થતા કહ્યું છે, રાવણ રાવણ, હવે તું નથી બોલતા, તારો કાળ બોલી રહ્યો છે, હવે તને કદાચ બ્રહ્મા ને શંકર આવશે, તે બચાવી નહીં શકે, બોલતા માલવંતે સભાનો ત્યાગ કર્યો છે. માલવંત સભામાં જ્યારે જતા રહ્યા છે અને એ જ વખતે મેઘનાથે આવી રાવણને કહ્યું છે, આપ ચિંતા નહીં કરો, આવતીકાલે યુદ્ધના મેદાનમાં હું જઈશ અને આખા સૈન્ય ગમરોળી નાખી વિજયની દહાડી કરાવીશ. રાવણ રાજી થયો છે, આનંદિત બન્યો છે. બીજે દાડે મેઘનાથ યુદ્ધના મેદાનમાં હાજર થયો છે. વીર યોદ્ધો છે, જેણે ઇન્દ્રને પણ જીત્યો છે, અનેક દેવતાઓને જેણે દાસ બનાવ્યા છે. ગજબની તાકાત ધરાવનારો મેઘનાથ યુદ્ધના મેદાનમાં હાજર થયો છે. મેઘનાથ જ્યારે યુદ્ધના મેદાનમાં હાજર થયો, વાંદર દળ રાક્ષસો આમને સામને જ્યારે યુદ્ધના મેદાનમાં હાજર થયા, વાંદર દળ અને રાક્ષસોની સામે ભયંકર યુદ્ધ જ્યારે જામ્યું છે, એ જ વખતે પ્રભુ રાઘવે લખનને આગને કે લખન બાપ આપ યુદ્ધના મેદાનમાં જાઓ. લખનજી યુદ્ધના મેદાનમાં આવ્યા છે. મેઘનાથ અને લખનની સામે ભયંકર યુદ્ધ જામ્યું છે. સાંજ થતા થતા તો મેઘનાથને લખને પરેશાન કરી મૂક્યો છે, થકવાડી દીધો છે. મેઘનાથને લાગવા માંડ્યું કદાચ સાંજ નહીં પડે, સાંજ પડે પહેલા કદાચ મારું મોત થશે. અને ભયભીત બનેલા મેઘજીતે આખી પોતાની પાસે રહી ભયંકર સાંગને કાઢી છે. મહાશક્તિને લખન ઉપર પ્રહાર કર્યો. લખન ઉપર પ્રહાર થતાની સાથે કૈલાસ પતિ કે ભવાની લખનની છાતીમાં સાંગ વાગી છે. વાગતાની સાથે મૂછા ખાઈ લખન ધરતી પર ઢળી પડ્યા છે. લખન જ્યારે ધરતી પર ઢળી પડ્યા છે, એ જ વખતે ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. લખને ઊંચકી મેઘજીત લંકામાં લઈ જવા માટે ઘણો પ્રયાસ કર્યો છે પણ ફાયો નહીં. એ જ વખતે હનુમાનજી ત્યાં હાજર થયા છે. હનુમાનજીના ડરથી મેઘજીત ત્યાંથી ભાગ્યો છે. લખનને લઈ હનુમાનજી પ્રભુની છાવણીમાં આવ્યા છે. લખનને ઘાયલ થયેલા જોતાની સાથે પ્રભુની આંખોમાં આંસુ ભરાયા છે. આખોય વાંદર દળ તમામની આંખોમાંથી આંસુની ધારાઓ થવા લાગે છે. ભગવાન રાઘવના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે. રખેન જાનકીને પ્રાપ્ત કરવા જતા હું ભાઈ લખનને ગુમાવીશ, અયોધ્યામાં જઈને હું મા સુમિત્રાને શું જવાબ આપીશ. પ્રભુ જ્યારે વિલાપ કરવા લાગ્યા છે જ વખતે જામવાને કહ્યું છે, કૃપાનાથ ધીરજ રાખો, ધીરજ રાખો. પ્રભુને ધીરજ આપી છે. હનુમાનજીને કહ્યું છે, હનુમાનજી આપ એક કામ કરો, લંકાની અંદર શેન નામનો બહુ સુંદર અને બહુ જ ગુણિયલ બહુ ડાયો વૈદ રહે છે ને આપ બોલાવી આવો, બહુ હોશિયાર વૈદ છે. હનુમાનજી સુષેનની પાસે ગયા છે પણ હનુમાનજીના મનમાં એમ થયું, આને જગાડીશ, ડાહ્યો જરૂર છે પણ ગમે એમ તો રાવણનો વૈદ છે, કદાચ ના આવે તો. આખું ઘર ઊંચકી હનુમાનજી ત્યાં હાજર થયા છે. સુષેન જ્યાં જાગ્યો તો છાવણીની મધ્ય કુટિયામાંથી બહાર નીકળ્યો, જયું પ્રભુ રાઘવ લખનની બાજુમાં બેઠા છે. લખનનું મસ્તક પ્રભુની ગોદમાં છે. સુષેને પ્રભુને મનોમય વંદના કરી છે. પ્રભુને વંદના કરી સુષેને કહ્યું છે કે લખનનો ઘાવ રૂજાવવા માટે એક જ ઈલાજ છે, કોઈ જો અહીંયાથી જઈ અને સંજીવની ઔષધિને જો લઈ આવે, સંજીવની ઔષધિનો રસ લખનને પાવામાં આવે, ઘાવ પર લગાવવામાં આવે તો જ લખન બેઠા થાય. પણ એને માટે વિકલ્પ એ છે, આવતીકાલની સૂર્યની કિરણ જો ઘાવ પર પડશે તો ઝેર વ્યાપી જશે, લખનનું મોત થશે. સૂર્ય ઉગે પહેલા ઔષધિ આવી જોઈએ. આટલા શબ્દ સાંભળતા ચારે બાજુ રોકકળ શરૂ થઈ છે. અને એ જ વખતે જામવંતે હનુમાનજીને કહ્યું, હનુમંત આ તમારા સિવાય કોઈ કામ નહીં કરી શકે. હનુમાનજી પ્રભુ રાઘવની પાસે આવ્યા છે, કૃપાનાથ મુજે આશીષ દીજીએ, મને આશીર્વાદ આપો, આ કાર્યની અંદર હું ફતેહ થાવ. ભગવાન રાઘવે હનુમાનજીના મસ્તક ઉપર હાથ મૂક્યો છે, જાઓ હનુમંત આપ સફળતા પ્રાપ્ત કરો, જય શિયારામ કહીને હનુમાનજી આકાશ માર્ગે ઉડ્યા છે. પણ હનુમાનજી ઔષધિ લેવા જઈ રહ્યા છે આ સમાચાર રાવણને મળતાની સાથે રાવણે કાળનેમીને બોલાવ્યો, કાળનેમી કોઈ પણ ભોગે તો હનુમાનજીના રસ્તાને રોક, સવારનો સૂરજ ઉગે પહેલા હનુમાનજી પરત ન આવવા જોઈએ. અને કાળનેમીએ સાધુનો વેશ ધારણ કર્યો છે અને સાધુ બની રસ્તાની અંદર પોતાની માયાને બિછાવી વિશાળ મોટો આશ્રમ કર્યો છે. હનુમાનજી આકાશ માર્ગે જતા હોય, હનુમાનજીને બૂમ મારી થોડી વાર વિરામ કરતા જાઓ, અહીંયા થોડી વાર આરામ કરતા જાઓ. હનુમાનજીને તરસ લાગી છે. હનુમાનજી નીચે ઉતર્યા. હનુમાનજીને કહ્યું છે, આપ તરસ્યા થયા છો, બાજુમાં તળાવ છે, ત્યાં પાણી પીને પાછા આવો, હું ત્યારબાદ આપને મંત્ર આપું. પ્રભુ રાઘવના મિથ્યા ગુણ ગાવા લાગ્યો છે, પ્રભુ રાઘવનો વિજય થશે, આપ ચિંતા ન કરો, લખન જીવન થશે, આપ ચિંતા છોડો. હનુમાનજી તળાવમાં પાણી પીવા માટે ગયા, પણ જ્યાં અંદર પગ મૂક્યો, એક મગરે હનુમાનજીના પગને પકડ્યો છે. હનુમાનજી એક ગદાથી મગરને જ્યારે મારી છે, મરતાની સાથે અપસરા બની છે અને આકાશમાં ઉડતા ઉડતા કહેતી ગઈ છે, હે હનુમંત, હું તો બળભાગી બની શાપ થકી મુક્ત થઈ, પરંતુ યાદ રાખો, જેને તમે સાધુ સંત માની રહ્યા છો એ મહર્ષિ સાધુ નથી, એ તો મહાન અસુર કાળ નેમી છે. આ વાત મારી સત્ય તમે સમજો. આટલું કહી અપસરા આકાશ માર્ગે જ્યારે ગઈ છે, હનુમાનજી આશ્રમમાં પ્રવેશ કર્યો. કાળ નેમી કહ્યું, પધારો, તમને મંત્ર આપું. હનુમાનજી કે, તમારો મંત્ર હું પછી લઈશ, પેલા હું તને મંત્ર આપું. બોલતા નિકટમાં જઈને જોરથી મસ્તક ઉપર એક ગદા મારી. એક ગદા મારતાની સાથે પોતાના મૂળ વેશમાં કાળનેમી આવ્યો છે. કાળનેમીનું પ્રાણ પંખી ઉડી ગયું છે, માયા બધી સંકેલાઈ ગઈ છે, અને હનુમાનજી ત્યાંથી ફરીવાર આકાશ માર્ગમાં ઉડ્યા છે. અને શેખ પહાડ સુધી પહોંચ્યા તો ખરા, પરંતુ વિધવિધ પ્રકારની ઔષધિઓ હતી. હનુમાનજી વિચાર કર્યો, આમાં એક ઔષધિ લઈ જાઓ, વળી ત્યાં જાઓ, અને શિષ્યને એમ કે આ નહીં બીજી હતી, તો એને કરતા એક કામ કરું, આખા પહાડને ઊંચકું. હનુમાનજી આખો પહાડ ઊંચક્યો છે. પહાડને ઊંચકીને આકાશ માર્ગે લંકા બાજુ જઈ રહ્યા છે, અયોધ્યા ઉપરથી પ્રસાર થયા છે. અને એ જ વખતે કુટિયામાંથી નંદીગ્રામમાં ભરતજીને બહાર નીકળવાનું થયું. આકાશ માર્ગમાં જોયું, પહાડને લઈને હનુમાનજી જતા હોય, મનમાં એમ થયું કોઈ રાક્ષસ લંકા બાજુ જતો લાગે છે, કોઈ રાક્ષસ છે એમ માની ભરતજીના મનમાં એમ થયું, પ્રભુ રાઘવને વિઘ્ન કરશે, પોતાની પાસે એ બાણ તો નથી, ધનુષ બાણ તો નંદીગ્રામમાં રાખ્યા નથી, પણ ભરતજી જે કુટિયાની અંદર રોકાયા છે એ કુટિયાને એક દર્ભની સળીને ખેંચી છે, અને મંત્ર બને આકાશમાં દર્ભની સળીને જવા દીધી. એને બાણનું સ્વરૂપ ધારણ કર્યું, હનુમાનજીના પગને તોડ્યો છે, પગને વિંધ્યો, અને પગ વિંધાતાની સાથે હનુમાનજી ઘાયલ બની જય શ્રી રામ જય શ્રી રામ કરતા કરતા પૃથ્વી પર આવ્યા છે. હનુમાનજીને એક ક્ષણ અહંકાર આવ્યો, આજે હું ન હોત તો લખન શું થાત, અને એક મિનિટ અહંકાર આવતાની સાથે એ જ ક્ષણે આ બાજુ ભરતે પ્રહાર કરી હનુમાનજીને નીચે ઉતાર્યા છે. આ કથા એમ કહે છે, ભરત મહાન સંત છે, કદી પ્રહાર ન કરે, પણ સંતને અહંકાર ન ગમે. હનુમાનજીને નથી માર્યા, હનુમાનજીના અહંકારને માર્યો છે. પણ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ કરતા જે પૃથ્વી પર આવ્યા, ભરતજી એકદમ દોડતા નજીકમાં ગયા છે. મનમાં એમ થયું, આ તો પ્રભુના કોઈ ભક્ત લાગે છે. હકીકત જ્યારે પૂછી અને આખી હકીકત જ્યારે જાણે છે કે લખન ઘાયલ થયેલા છે, સૂર્ય ઉગતા પહેલા જો ઔષધિ લઈને હું નહીં પહોંચું તો લખનનું મોત થશે, આ શબ્દ સાંભળતા ભરતજી રડી પડ્યા છે. ભરતજીના મનમાં એમ થયું કે આહા, આ પૃથ્વી પર હું શા માટે ચડ્યો, 14 વર્ષ સુધી લામ લખન અને જાનકીને મેં દર દર ભટકાવ્યા, અને આજે પણ લખનને મારવા માટે હું જ નિમિત્ત બન્યો. ભરતજીની આંખોમાં આંસુ ભરાણા છે, રડતા નેત્રે ભરતજીએ કહ્યું છે, મારી બહુ મોટી ભૂલ થઈ છે. હનુમાનજી બોલ્યા છે, ભરત, આપે મને બાણ માર્યું એની ચિંતા નથી, ચિંતા એ છે હવે હું કઈ રીતે અયોધ્યાથી લંકા જઈશ, અને આ ખરડાયેલા પગે લંકા નહીં જવાય તો લખનનું મૃત્યુ થશે. અને આટલા શબ્દ સાંભળતા ભરતજીએ કહ્યું છે, ચિંતા ન કરો, એ બીજી દર્ભની સળીને કુટિયામાંથી ખેંચીએ છે. અને લખનને કહ્યું, આ પહાડની સાથે આ બાણનું સ્વરૂપ ધારણ કરે, આપ એના ઉપર બેસી જાઓ, ઘડીના છઠ્ઠા ભાગમાં આપ લંકા પહોંચશો. અને દર્ભની સળીને મંત્રથી મંત્રિત કરી અને ભરતજીને બાણનું સ્વરૂપ આપ્યું છે. હનુમાનજી પહાડની સાથે એના પર બેઠા છે, ઘડીના છઠ્ઠા ભાગની અંદર તો લંકાની નિકટમાં આવ્યા છે. અન કૈલાસપતિ ગઈ ભવાની આ બાજુ અર્ધીક રાત વ્યતીત થઈ, પ્રભુ રાઘવ ચિંતિત બન્યા છે, હજુ મારુતિ કેમ ના આવ્યો. પ્રભુની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ રહી છે.
હો હરામા जय अनुसारी
और गैराते गाए कापे नाही आयो
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 राम उठाए नल नील सुग्रीव विभीषण आदि ने आग संबोधन करता कहवा लाग्या अर्धी रात व्यतीत थई तेम छता हनुमान न आया मनुष्य नाट्य ने करता प्रभु आंखों माथी आंसू ने वरसाद नी धाराओ बिहावता थका सुग्रीव आदि ने कहवा लाग्या सुग्रीव मने खबर नहीं हती कि लंका आवीश सीता ने प्राप्त करता भाई लखन ने गुमावीश આવી જો મને ખબર હોત તો અહીંયા આવત જ નહીં હનુમાનજી નહીં આવે મારો લખન જો દેહ છોડશે હું જિંદગીમાં અયોધ્યા પાછો નહીં જાઉં બસ જંગલની અંદર ભટકી ભટકીને જિંદગી પૂરી કરીશ બોલતા પ્રભુની આંખોમાંથી આસોડાની ધારાઓ જ્યારે થવા લાગે છે નલ નીલ સુગ્રીવ વિભીષણ આદિ રડી પડ્યા છે જમુવનની આંખોમાં પણ આંસુ ભરાણા છે આખું વાંદર દળ રડી પડ્યું છે તમામ રીસો રડી રહ્યા છે રડતા રડતા હા ભયા લખન હા ભયા લખન બાપ હું તને સાથે વનમાં ન લાવ્યો તો સારું હતું અયોધ્યાની જનતા મને પૂછશે સુમંત મને પૂછશે માં સુમિત્રા મને પૂછશે ને હું શું જવાબ આપીશ બોલતા બોલતા રડતે નેત્ર પ્રભુ રાઘવ રામ ઉઠાય અનુજ ઉરલાયો લખને ઉઠાય ઉઠાય છાતે છાપે છે બાપ તું બેઠો થા લખન તું બેઠો થા તારા વિરહમાં મારા દેહમાં પ્રાણ નહીં રહે લખાન તું બેઠો થા આખું વાતાવરણ ગમગીન બન્યું છે મહાકરુણ વાતાવરણ બન્યું છે કોઈને પણ પ્રભુ રાઘવને હિંમત આપવાની હિંમત ચાલતી નથી અને એ જ વખતે આ બાજુ અયોધ્યાથી ઉપડેલા હનુમાન વાયુ વેગે બાણના સહારે લંકાની અંદર પહોંચ્યા છે પ્રભુ રાઘવ રડી રહ્યા છે આખું વાંદર દળ રડી રહ્યું છે એ જ વખતે અચિંતા જય સિયારામ જય સિયારામ જય સિયારામ નો નારો સંભળાયો છે અનાદ સંભળાતાની સાથે જ એકી સાથે વાંદર દળ બળી ઉઠ્યું છે કૃપાનાથ હનુમાનજી આવી ગયા છે મારુતિએ પહોંચી ગયા છે અને આ શબ્દ સાંભળતાની સાથે પ્રભુ રાઘવના હૃદયને આનંદ સમાયો નહીં આખો વાંદર દળ પ્રભુ રામની જય જયકાર કરવા લાગ્યો છે આજુબાજુ ચારે બાજુ આનંદ આનંદ પથરાયો છે હનુમાનજી એકદમ નીચે ઉતરી પ્રભુ રાઘવના ચરણાની અંદર વંદના કરે છે સુષેણને કહ્યું સુષેણ જલ્દી કહો આ પહાડમાંથી યોગ્ય લાગે ઔષધિને ઉઠાવો અને લખનને બેઠા કરો સુષેણ ઉભા થયા છે ઔષધિને લઈ એનો રસ કાઢી લખનને પીવડાયો છે ઘાવ ઉપર લગાડતાની સાથે ઘાવ રૂજાયો છે લખન આળસ મરડીને બેઠા થયા છે બેઠા થતાની સાથે લખનના મોઢામાંથી નાદેલો કહાય મેઘના આજ એને જીવ તો નહીં છોડું મેઘનાથના રાય રાય જોડા કટકા ન કરી નાખું તો મારું નામ સુમિત્રા નંદન નહીં ભયંકર ભયંકર લખનના મોઢામાંથી નાદો નીકળવા લાગ્યા છે આ બાજુ રાવણને સમાચાર મળ્યા લખન ફરીવાર બેઠા થયા છે લખન બેઠા થયા સમાચાર સાંભળતાની સાથે રાવણ ભયભીત બન્યો છે ભયભીત બનેલો રાવણ કુંભકર્ણની પાસે ગયો છે કુંભકર્ણને જગાડવા માટે પ્રયાસ કર્યો છે મનમાં રાવણે વિચાર કર્યો કુંભકર્ણને જગાડવા સિવાય બીજો ઈલાજ નથી વાંદર દળે કુંભકર્ણને જ્યારે આવતા જોયો છે મનમાં વિચાર કરવા લાગ્યા આ પહાડ ચાલ્યો આવે છે કે શું પહાડ જેવી કાયાવાળો કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં હાજર થયો છે અને કુંભકર્ણને યુદ્ધના મેદાનમાં આવતા જ્યારે જોયો છે વિભીષણ દોડતા દોડતા સામે ગયા છે કુંભકર્ણને વંદના કરે છે કુંભકર્ણ જ્યારે જાણ્યું છે વિભીષણ ભગવાન રામના પક્ષમાં ભળ્યા છે કુંભકર્ણ ની આંખોમાં પ્રેમના અશ્રુ ની ધારાઓ થઈ ગઈ. કુંભકર્ણે કહ્યું છે, વિભીક્ષણ વિભીક્ષણ, મેં રાવણ ને બહુ મનાવ્યો પણ હવે માને તેમ નથી, એનું મોત એનો કાળ એને આંબી ગયો છે. પણ વિભીક્ષણ, અફસોસ ની સાથે મરવાનો હતો પણ મને ખ્યાલ આવ્યો તું પ્રભુ રાઘવ ને શરણે થયો છો, બસ હવે મને મોતનો આનંદ હશે.
ધન્ય ધન્ય તય ધન્ય વિભીષણ.
ત્રણ વાર ધન્યવાદ આપ્યા છે.
ધન્ય વિભીષણ, ધન્ય ધન્ય તય ધન્ય વિભીષણ, ધન્ય ધન્ય તય ધન્ય વિભીષણ. ભય હોય તા
તમારા અસુર કુળ ની અંદર આભૂષણ રૂપ બન્યો છો, અમારા અસુર કુળ ને ઉગારનારો બન્યો છો, તે તમારા કુળ નો ઉદ્ધાર કર્યો, પ્રભુ રાઘવ ની સાથે તે પ્રેમ કર્યો. બોલતા વારંવાર વિભીક્ષણ ને છાતે લગાવ્યા છે. આન પછી કુંભકર્ણ ના મોઢામાંથી શબ્દ નીકળ્યો, વિભીક્ષણ બાપ હવે તું જા, હવે મારું હૃદય કાંપી રહ્યું છે, હવે પોતાનું પારકું મને દેખાતું નથી, માટે યુદ્ધના મેદાનમાં આવી પ્રભુ રાઘવ ને હાથે મરવા માંગુ છું, માટે વિભીક્ષણ હવે તું હટી જા મારા રસ્તામાં. વિભીક્ષણ